நமோ அரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜ்ராயானம் நமோ லோயே சவசாஹ்னம் அரிஹந்த ஸ்வரூப சமஜா வினா காம்யோ துக்கயனன் சமஜாயுதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன். સોલ સાયન્સ ના ક્લાસમાં આપણે એક બહુ જ મહત્વપૂર્ણ વિષય ઉપર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી ટુ અન્ડરસ્ટેન્ડ વિચ ઇઝ દ્રવ્ય ગુણ પર્યાય વી હેવ સ્ટાર્ટેડ ડિસ્કસિંગ અબાઉટ ધીસ ટોપિક ફ્રોમ લાસ્ટ ટુ લેક્ચર્સ टू टू थ्री लेक्चर्स. आज एक बहुज विशेष दिवस है. आज बे मंगलकारी घटना सौथी पहला तो जे आपड़ा भरत क्षेत्र अंतिम तीर्थंकर महावीर भगवान जे मुनि अवस्था में था એ મહાવીર મુનિરાજને આજે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ખરેખર આપણે થોડી ચર્ચા આ વિષય ઉપર કરશું અને આપણા જે સોગાનીજી છે નિહાલભાઈ સોગાની એમનો આજે જન્મદિવસ. બે મંગલકારી ઘટના અને આપણો આજનો વિષય દ્રવ્ય ગુણ પર્યાયમાં જે છે એ દ્રવ્ય ગુણ પર્યાયનો વિષય છે. પર્યાય સંબંધી આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા થોડી ચર્ચા આપણે મહાવીર ભગવાનના જીવનની કરીએ. ઘણા બધાને ઘણું બધું ખબર છે, પરંતુ આજે બહુ જ મંગલકારી દિવસ છે એટલે માટે આપણે થોડી ચર્ચા કરીએ છીએ. જે મહાવીર ભગવાન અંતિમ તીર્થંકર ભરત ક્ષેત્રના થયા, ચોથા કાળમાં 63 શલાખા પુરુષ થાય છે. 63 શલાખા પુરુષોમાં શલાખા પુરુષ એટલે ઉત્તમ પુરુષ, પુણ્યમાં પણ પૂરા અને પવિત્રતામાં પણ પૂરા. તો એવા જે આપણા 24 તીર્થંકર 63 શલાખા પુરુષોમાં થયા એમાં અંતિમ તીર્થંકર મહાવીર ભગવાન, જેમની કથા આપણને ખબર છે, ઘણા બધા ભવ પહેલાની વાત છે, મારીચીના ભવની વાત, એના પહેલાના ભવની વાત, આપણને થોડીક થોડીક એ બધી વાતો ખબર છે આગમના આધારે. તો મહાવીર ભગવાન જે અંતિમ તીર્થંકર થયા એ મહાવીરના જીવનો જન્મ કુંડલપુરમાં થયો. એમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું નામ ત્રિષ્ણા દેવી. થોડી ચર્ચા કેવળ જ્ઞાનની કરીએ, મુનિ અવસ્થા અને કેવળ જ્ઞાનની. 5 કલ્યાણક જે આપણે 5 વર્ષ પહેલા પારલાજીન મંદિરનું નિર્માણ થયું, નૂતનજીન મંદિરનું, ત્યારે આપણે 5 કલ્યાણક મહામહોત્સવ ઉજવ્યો હતો. 5 વર્ષ પહેલાની વાત છે. 5 કલ્યાણક જે તીર્થંકર પરમાત્માના થાય છે, ગર્ભજન્મ, તપ, જ્ઞાન અને મોક્ષ કલ્યાણ. અગર પ્રશ્ન પૂછવામાં આવે કે આ 5 કલ્યાણકમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ કલ્યાણક, સૌથી મહત્વપૂર્ણ કલ્યાણક આપણી માટે, આપણી દ્રષ્ટિથી સૌથી મહત્વપૂર્ણ કલ્યાણક અગર કોઈ હોય તો કયો છે? ગર્ભ, જન્મ, તપ, કેવળ જ્ઞાન એટલે જ્ઞાન કલ્યાણક, કે પછી મોક્ષ કલ્યાણક? તો ઉત્તર આપવામાં આવે છે કે જે જ્ઞાન કલ્યાણક છે એ જ્ઞાન કલ્યાણક એ સૌથી ઇમ્પોર્ટન્ટ કલ્યાણક છે. જ્ઞાન કલ્યાણક એ આપણી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મુનિ અવસ્થામાં, રાજ્ય અવસ્થા આદિની વાત આપણે છોડી દઈએ, તો મુનિ અવસ્થાથી વાત કરીએ તો તીર્થંકરનો જીવ જે છે એ મુનિ અવસ્થામાં નિયમથી મૌન હોય છે, એટલે કે એમની વાણી મુનિ અવસ્થામાં નથી છૂટતી. એના પછી જ્યારે એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તો સમોષણ આદિની રચના થાય છે. કુબેર દ્વારા ઇન્દ્રના આજ્ઞાથી સમોષણની રચના થાય છે અને ત્યાં એમની દિવ્ય ધ્વનિ છૂટે છે. ધર્મતીર્થની સ્થાપના થાય છે અને હજારો લાખો કરોડો જીવો મોક્ષ માર્ગને પામે છે. તો એમનો જે ઉપદેશ છે, કેવળ જ્ઞાન પ્રગટ થતા જે સર્વાંગથી ઓમ ધ્વનિ છૂટી અને એમાં જે વસ્તુનું સ્વરૂપ, એમાં જે આ દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ, એમાં જે આ છ દ્રવ્યની સ્વતંત્રતાનું સ્વરૂપ, એ જે સ્વરૂપનું નિરૂપણ થાય છે એને ગંધર પરમાત્મા ઝીલે છે, ગંધર મુનિરાજ ઝીલે છે. અને ગંધર મુનિરાજ જે ઉત્તમ શ્રોતા છે ભગવાનના દરબારમાં, સમોષણમાં 12 સભા લાગે છે, અને ભગવાનના સમોષણમાં જે ઉત્તમ શ્રોતા ગંધર છે, મુનિરાજ છે, 4 જ્ઞાનના ધારી છે, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાનના ધારી છે, એવા ગંધર મુનિરાજ દ્વાદશાંગની રચના કરે છે પોતાના જ્ઞાનમાં. અને પછી આગળ આચાર્ય દેવ દ્વારા એની જે લેખની, એટલે કે જે લેખન કાર્ય છે, તાડપત્ર ઉપર એ શાસ્ત્રોની રચના થાય. તો જે કેવળ જ્ઞાન પ્રગટ થયું, કેવળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં લીન થતા આશ્રયભૂત પરમ ઉપાદેય તત્વ, કેવળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં લીન થતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ઓમ ધ્વનિ છૂટે છે. કેટલી વાત આવી? કેવળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં લીન થતા, ભગવાન આત્મામાં લીન થતા, એ ચારિત્રનો ઉગ્ર પુરુષાર્થ ઉપાડતા, એ શપથશ્રેણી માંડતા અને અંતરમાં વિતરાગતા પ્રગટ થયા બાદ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સાથે તીર્થંકર પરમાત્મા જે છે એમની દિવ્ય ધ્વનિ છૂટે છે સર્વાંગ પરમદારિક શરીરમાંથી, સર્વાંગ ઓમકાર નાદ છૂટે છે, એને ઝીલે છે ગંધર મુનિરાજ. અને પછી ગંધર મુનિરાજ ઉપદેશ આપે છે આચાર્યોને, અને પછી શાસ્ત્રોની રચના થાય છે તાડપત્ર ઉપર. અને હજારો વર્ષ પહેલા લખેલા એ શાસ્ત્ર આજે આપણી પાસે છે. તો કેવળ જ્ઞાની, કેવળ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા, એના આશ્રયથી કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા, એના આશ્રયથી કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન પ્રગટ થતા ઓમ ધ્વનિ, ઓમ ધ્વનિ છૂટતા ગંધર પરમાત્મા ઝીલે, ગંધર પરમાત્મા ઝીલે દ્વાદશાંગની રચના કરે, દ્વાદશાંગની રચના કરે, અને પછી આગળ આચાર્ય પરંપરા દ્વારા એ ગ્રંથોની રચના થાય છે. 4 અનુયોગના માધ્યમથી 4 અનુયોગમાં વિભાજિત થાય છે ઓમ ધ્વનિ. તો 5 કલ્યાણકમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કલ્યાણક આપણી માટે કેવળ જ્ઞાન કલ્યાણક છે. ખરેખર તો 5 કલ્યાણકનું મહત્વ છે, પરંતુ કેવળ જ્ઞાન કલ્યાણક આપણા દ્રષ્ટિથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણને ભગવાનની વાણી છૂટતા તીર્થની સ્થાપના થાય છે અને આપણને વસ્તુ વ્યવસ્થા અને વિશ્વ વ્યવસ્થાનું જ્ઞાન થાય. આજે ભગવાનની વાણીમાં સ્વતંત્રતાની ઘોષણા ન આવી હોત, આજે ભગવાનના જ્ઞાનમાં લોકાલોક ન જણાયા હોત, વાણી દ્વારા એનું નિરૂપણ ન થયું હોત અને આપણા સુધીના વાત ન આવી હોત, તો આપણને આજે કેવી રીતના ખબર પડત? આપણે આ વાત કેવી રીતના બોલત કે આપણે ભગવાન છે, હું ભગવાન છું, તમે ભગવાન છો, મારામાં ભગવાન બનવાની સામર્થ છે, તમારામાં ભગવાન બનવાની સામર્થ છે, હું સ્વભાવથી ભગવાન છું, તમે સ્વભાવથી ભગવાન છો, બધા જ દ્રવ્ય પરિપૂર્ણ છે, બધામાં અનંત ગુણ છે, બધામાં સંખ્યા અપેક્ષાએ ગુણો સમાન છે, અનંત સામાન્ય ગુણ, અનંત વિશેષ ગુણ બધામાં છે. એક કાલાણુ હોય, એક પરમાણુ હોય, જીવ દ્રવ્ય હોય, આકાશ હોય, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, તો એ પ્રમાણે આખી વ્યવસ્થા કોણ સમજાવત? આપણને ક્રમબદ્ધ પર્યાયની વાત કોણ કરત? 4 અભાવની વાત, 5 ભાવની વાત, 14 ગુણસ્થાનની વાત, દ્રવ્ય પર્યાયની સ્વતંત્રતાની વાત આપણને કેવી રીતના શીખવા મળત? શાસ્ત્રોની રચના ન થઈ હોત તો કેવી રીતના મળત? આચાર્ય દેવના ઉપદેશ ન મળ્યો હોત તો કેવી રીતના પોતે લખત, પોતે અનુભવ? ગંધર પરમાત્મા ઝીલી ન હોત તો વાત કેવી રીતના મળત? ઓમ ધ્વનિ ના છૂટી હોત તો કેવી રીતના સાંભળત? કેવળ જ્ઞાન ન થયું હોત તો કેવી રીતના લોકાલોક જાણત, અને કેવળ જ્ઞાનની સામર્થ્ય અગર આવો જે સ્વભાવ લઈને બેઠો છે એ સામર્થવાન સ્વભાવ ન હોત તો આજે શું થાત. એટલે આપણને ખરેખર આપણી અપાર મહિમા આવી હોય આજના દિવસે, કેવળ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માના આશ્રયથી આવી, કેવળ જ્ઞાનની પર્યાય, કેવળ જ્ઞાન આજના દિવસે મહાવીર ભગવાનને પ્રગટ. મહાવીર ભગવાનનો જીવ જ્યારે મહાવીરના અવતારમાં હતા, અંતિમ તીર્થંકર તરીકે જ્યારે ભરત ક્ષેત્રમાં એમનો જન્મ થયો, તો એમનું આયુષ્ય એ 72 યર્સનું લઈને આવ્યા હતા. આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે જેમ આદિનાથ ભગવાનથી આગળ આગળ તીર્થંકરો થયા એમ આયુષ્ય ઓછા થતા ગયા, શરીરનું જે સાઈઝ છે એટલે કે હાઈટ છે એ ઓછી થતી ગઈ, તો એ પ્રમાણે કાળક્રમે ઘટતું ગયું અને મહાવીર ભગવાન અંતિમ તીર્થંકર હોવાના કારણે એમનું આયુષ્ય હતું 72 યર્સ. 7 હાથના એમની સાઈઝ હતી, 7 હાથની, 72 યર્સ એમનું આયુષ્ય હતું. 72 યર્સને આપણે 3માં ડિવાઈડ કરીએ તો 30 યર્સ ગ્રસ્તમાં રહ્યા, બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જીવ ગ્રસ્તમાં રહ્યા, પછી જિનેશ્વરી દીક્ષા ધારણ કરી. તીર્થંકરના જીવના માતા પર કોઈ ગુરુ નથી હોતા, એ સ્વયં દીક્ષા લે છે. દીક્ષા ધારણ કરે છે ત્યારે 4થું મનપર્યાય જ્ઞાન પ્રગટ થાય છે. 3 જ્ઞાન તો લઈને આવે છે, સમ્યક દર્શન લઈને આવે છે, માતાના ગર્ભમાં સમ્યક દર્શન લઈને આવે છે, એટલે માતાના ગર્ભમાં પણ આત્માનો અનુભવ થાય છે. 9 મહિના માતાના ગર્ભમાં રહે છે, એ જ આખી પ્રક્રિયા છે. અને પછી 12 વર્ષ સુધી મુનિ દીક્ષામાં રહે છે. 30 વર્ષનું આયુષ્ય વ્યતીત થયા બાદ 12 વર્ષ સુધી મુનિ દીક્ષાના કાળમાં રહે છે, મૌન સાધના કરે છે. આપણે ઘણી વાર વાત લઈએ છીએ, હમણાં પણ મેં વાત કીધી કે મુનિ અવસ્થામાં મુનિરાજ તીર્થંકરનો જે જીવ હોય એ ઉપદેશ ન આપે, મુનિ અવસ્થામાં ઉપદેશ ન આપે. તો એ રીતે 12 વર્ષ મહાવીર મુનિરાજે મૌન સાધના કરી. આપણને બધી કથા ખબર છે, એમનું આહાર દાન થયું ચંદનબાળાના ત્યાં, એમના માસીને ત્યાં, એ બધી કથા આપણને ખબર છે. ક્યારેક અવસર આવશે તો આપણે એ કથા પણ ડિટેલમાં લેશું. તો ઘણી બધી ઘટનાઓ ઘટી 12 વર્ષ દરમિયાન, અને પછી જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થવાનો કાળ નજીક આવ્યો, જ્યારે આજનો આ દિવસ આટલા વર્ષો પહેલાની આપણે વાત કરી રહ્યા છે, આજે 2650 વર્ષ તો આ પંચમ કાળને થઈ ગયા, અને અંતિમ તીર્થંકર 4થા કાળના અંતમાં મહાવીર ભગવાન થયા, તો કેટલા વર્ષો પહેલાની આપણે વાત કરીએ છે. તો જ્યારે મુનિ દીક્ષામાં વિહાર કરતા હતા, વિહાર કરતા કરતા જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થવાનો કાળ નજીક આવ્યો, તો બિહાર આપણે કહીએ ને એરિયાનું નામ શું છે, ત્યાંના બિહાર કહીએ છીએ, સમેત શિખર જે છે, જે આખો એરિયા છે એને બિહાર કહેવામાં છે, BIHAR. બિહાર એટલે કહેવામાં આવે છે કારણ કે ત્યાં અનેક તીર્થંકરોનો વિહાર થયો છે. વિહારમાંથી વિહાર થઈ ગયો, મુનીશ્વરો વિહાર કરે છે, મુનીશ્વરોએ વિહાર કર્યા છે, અનેક તીર્થંકરોએ વિહાર કર્યા છે, મુનીશ્વરોએ વિહાર કર્યા છે. પવિત્ર ભૂમિ છે કે જ્યાં મુનીશ્વરોએ પોતાની આત્મસાધના કરી છે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે, સિદ્ધ દશાની પ્રાપ્તિ કરી, એ આખા એરિયાનું એટલું મહત્વ છે. ખરેખર 24 એ 24 તીર્થંકર સમય શિખરથી મોક્ષે જાય છે, અને 24 એ 24 તીર્થંકરનો જન્મ અયોધ્યામાં થાય છે. આ તો કાળ દોષના કારણે જે પણ બધું થયું એ આપણને ખબર છે. ઊંડા અવસર પીણી પંચમ કાળના કારણે જે પણ બધી ઘટનાઓ, જે અનયુઝ્યુઅલ છે, જે ન ઘટે એવી ઘટનાઓ ઘટી, જે ન ઘટે એવી ઘટનાઓ ઊંડા અવસર પીણી પંચમ કાળના કારણે ઘટી, ઊંડા અવસર પીણી કાળ 4થા આરાને પણ લાગુ પડે અને 5મા આરાને પણ લાગુ પડે. 5મા આરો તો હમણાં ચાલી રહ્યો છે એટલે કહું છું, પણ એ 4થા આરાને પણ લાગુ પડે. ઊંડા અવસર પીણી કાળ 4થા આરાને પણ લાગુ પડ્યો, તીર્થંકરને પુત્રીનો જન્મ ન થાય, ચક્રવર્તીનું ક્યારે માન ભંગ ન થાય, કોઈ પણ તીર્થંકર 3જા આરામાં મોક્ષે ન જાય, 24 એ 24 તીર્થંકર સમય શિખરથી મોક્ષે જાય, આ બધા નિયમ છે. ત્રીજા આરામાં કોઈ મોક્ષ ના જાય પરંતુ આદિનાથ ભગવાન ત્રીજા આરામાં મોક્ષ આલ્યા ગયા. પુત્રીનો જન્મ ન થાય પરંતુ તીર્થંકરને પુત્રીનો જન્મ થયો. ચક્રવર્તીનું માન ભંગ ન થાય પરંતુ માન ભંગ થયું. 24 તીર્થંકર સમ્યક શિખરથી મોક્ષે જાય પરંતુ જે પણ આપણને ખબર છે 4 તીર્થંકર અલગ અલગ જગ્યાથી મોક્ષે ગયા, 20 તીર્થંકર સમ્યક શિખરથી મોક્ષે ગયા, અયોધ્યામાં બધાનો જન્મ થાય. એટલે આ રીતની જે આખી વ્યવસ્થા છે આ હુંડા સર્પિની પંચમકાળના કાળ દોષે જે પણ વ્યવસ્થામાં જે પણ આપણને દેખાય છે ફેરફાર એનું નિમિત્ત છે. તો જયારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થવાની હતી, નજીક આવ્યો એ કાળ, આજનો દિવસ જેમ જેમ નજીક આવ્યો એવી રીતના મહામુનીશ્વર મહાવીરનો જીવ, મહાવીર મુનિરાજ, મહાવીર મુનિરાજ જે સમેત શિખરની બાજુમાં એક ગામ છે અને ત્યાં એક નદી વહે છે જેને ઋજુવાલિકા નદી કહે છે, ઋજુવાલિકા સરિતા નદી કહે છે, ત્યાં એ જીવનો વિહાર થયો. વિચાર કરો, આજે એક આપણે દ્રશ્ય પણ આપણા જ્ઞાનમાં ઉભું કરીએ તો આપણને એની મહિમા આવે કે કેવી રીતના એ મુનિરાજ વિહાર કરતા કરતા મૌન સાધના 12 વર્ષ સુધી મૌન. આપણે 12 મિનિટ પણ ચૂપ રહી શકીએ? 12 કલાક ચૂપ રહી શકીએ? બોલવાનું નહીં. શું હશે અંદરમાં? શું અંદરમાં વસ્તુ મળી ગઈ છે? કેવો અંદરમાં આત્મા મળી ગયો છે? કેવો અંદરમાં સ્વભાવ મળી ગયો છે કે બોલવાનો વિકલ્પ નથી આવતો? કોઈ જબરજસ્તી ચૂપ નથી રાખ્યા, કોઈ પનિશમેન્ટ નથી આપી, કોઈ એવો ઉદય નથી, એક સહજ અંદરથી બોલવાનો વિકલ્પ નથી. 12 વર્ષ સુધી મૌન સાધના અને એ સાધના કરતા કરતા ઋજુવાલિકા નદી તરફ મુનિરાજનો વિહાર થાય છે અને એ જે સરિતા છે, જે નદી છે, નદી વહે છે ત્યાં એ મુનિરાજ વિહાર કરી રહ્યા છે, ત્યાં મુનિરાજ વિરાજમાન છે. એક અલંકારિક ભાષામાં આપણે કહીએ તો નદીને એ જે સરિતા છે એ સરિતા એ મુનિરાજ સાથે વાતો કરે છે, એ ઋજુવાલિકા સરિતા મુનિરાજ સાથે વાતો કરે છે અને વિચારે છે. એક કલ્પના છે, એક કલ્પના છે, એક અલંકારિક કલ્પના છે કે એ સરિતા વિચારે છે કે ઓહો, અહીંયા જેટલા પણ જીવો આવે છે, અહીંયા જેટલા પણ જીવો આવે છે મારી પાસે, સરિતા એમ કહે છે, મારી પાસે જેટલા પણ જીવો આવે છે એ જીવો તો પોતાની જે પ્યાસ છે, જે ક્ષુધા છે, જે તૃષા છે, એ તૃષા છુપાવવા માટે આવે છે, એને મટાડવા આવે છે, એને સંતુષ્ટ કરવા માટે આવે છે. પણ આ જીવ તો જુઓ, એક વાર મારામાંથી નથી પાણી પીધું, એક વાર મારી તરફ નથી જોયું. એનો મતલબ એ છે કે અંદરમાં કોઈ મારા કરતા શીતલ સરિતા, એક ઉપમા, એક સમજવાની વાત છે કે અંદરમાં કોઈ મારા કરતા પણ એક શીતળ સરિતા એમને અંદરમાં પ્રાપ્ત થઈ ગઈ છે અને જેમાં એ તૃપ્ત છે, સંતુષ્ટ છે, કે મારી સામે જોવાનો કે મારામાંથી પાણી પીવાનો પણ વિકલ્પ નથી આવતો. એક વિચારે છે, એક કલ્પના છે. એવી રીતના મુનિરાજ પોતાના આત્મ ધ્યાનમાં લીન થાય છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં, હમણાં તો ગુણસ્થાનનો વિષય પણ ચાલે છે, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા એ મહામુનિરાજ, મહાવીર મુનિરાજ, મહાવીર મુનીશ્વર આનંદમાં ઝૂલતા હતા. અતિન્દ્રિય આનંદમાં હજારો વાર છઠ્ઠામાંથી સાતમા, છઠ્ઠામાંથી સાતમા, છઠ્ઠામાંથી સાતમા, હવે બસ એમ જ સમજો કે થોડા જ કાળમાં, થોડી જ વારમાં એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થવાની છે. ઋજુવાલિકા નદી આગળ બિરાજમાન છે આપણા મુનિરાજ, મહાવીર મુનિરાજ, આપણે એમની સામે બેઠા છે, કલ્પના કરી આપણે. અને એમને અંદરમાં પોતાના આત્માના આશ્રયથી જે છઠ્ઠા સાતમામાં ઝૂલતા હતા એમાંથી જયારે શપકશ્રેણી એટલે કે આઠમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે, એમ ઇમેજિન કરો કે મુનિરાજ આઠમા ગુણસ્થાનમાં આવ્યા, મહાવીર મુનિરાજ નવમા ગુણસ્થાનમાં આવ્યા, શુદ્ધિ વધતી ગઈ, વિશુદ્ધિ વધતી ગઈ, સ્થિરતા વધતી ગઈ, કર્મ તૂટતા ગયા, અભાવ થતો ગયો, લીનતા વધતી ગઈ, ઉપયોગ અંદરમાં સમાપ્તો ગયો, વધ્યથી લક્ષ છૂટી ગયું. નદી છે, સરિતા છે, પહાડ, પર્વત, રસ્તા, આપ, તે સામે શિષ્ય બેઠા છે, જે પણ બધું છે એ બધાને ગૌણ કરીને અંદરમાં ખોવાઈ ગયા. બહારનું જે શીતળ જળ છે એ તો લૌકિક જીવોની જે તૃષા છે એને ટેમ્પરરી શાંત કરે છે. થોડા ટાઈમમાં પાછી તૃષા લાગશે, પાછી તરસ લાગશે. પણ અંદરમાં જે આ શીતળ સ્વરૂપ, જે અંદરમાં બિરાજમાન એવો ચૈતન્ય તત્વ, કેવળ જ્ઞાન સ્વરૂપ જે ભગવાન આત્મા છે, એમાં ડૂબકી મારતા આ જે ગુણસ્થાન ઉપર આરૂઢ થયા અને આઠમાંથી નવમામાં, ને નવમામાંથી દસમામાં, ને દસમામાંથી બારમામાં શપક શ્રેણી માંડીને બારમા ગણસ્થાનમાં આવે છે, પૂર્ણ વિતરાગતાની પ્રાપ્તિ થાય છે અને એના પછી અંતર મુહૂર્તકાળ રહ્યા પછી એ મુનિરાજ અંતરાત્મામાંથી ઉત્તમ અંતરાત્મામાંથી એ મહાવીર મુનિરાજને તેરમા ગણસ્થાનના પહેલા સમયે આવતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થાય છે, નવ કેવળ લબ્ધિ પ્રાપ્ત થાય છે અને એ મુનિરાજ હવે અરિહંત ભગવાન બની જાય છે. શું બની જાય છે? એ મુનિરાજ અરિહંત ભગવાન બની જાય છે અને એમનો આત્મા બધેથી અધર થઈ ગયા, બધેથી નિરપેક્ષ થઈ ગયા. તો એમનો આત્મા 500 ધનુષ ઊંચે ધરતી પર હતા, આપણી સામે મુનિ અવસ્થામાં હતા. ઇમેજિન કરો, આપણી સામે મહાવીર મુનીશ્વર હતા બિરાજમાન અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતા ઉપર 500 ધનુષ ઉપર અંતરિક્ષમાં અરિહંત પરમાત્મા તીર્થંકર પરમાત્મા બિરાજમાન થઈ જાય છે. સ્વર્ગમાં ઇન્દ્રનું આસન કંપાયમાન થાય છે. લાખો કરોડો અસંખ્યા દેવો નીચે ઇન્દ્ર સાથે કેવળ જ્ઞાન કલ્યાણક મહોત્સવ મનાવવા આવે છે. કેવળ જ્ઞાનની પૂજા થાય છે. કેવળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માની અંદરમાં વિશેષ આરાધના થાય છે. જીવોને મહિમા આવે છે કે આજે મારા મુનિરાજ ભગવાન બની ગયા, પ્રભુ બની ગયા, ભગવાન બની ગયા. અરિહંત અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. 4 ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો. અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. એ દ્રશ્ય તો જો આપણી સામે, ઓહો, મુનિ અવસ્થામાં હતા, ધ્યાનસ્થ હતા, આત્મલીન હતા અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ અને ઇન્દ્રની આજ્ઞાથી કુબેર સુંદર સમોશરણની રચના કરે છે. સુંદર સમોશરણની રચના થાય છે. કુબેર કહે છે, મારી પાસે તો કાંઈ જ નથી. આવું અદભુત સમોશરણ જે પણ રચાયું છે, મારી તો કાંઈ સામર્થ નથી. આ બધો તીર્થંકર પરમાત્માના પુણ્યનો ઉદય છે. જે તીર્થંકર પ્રકૃતિ બાંધીતી એનો ઉદય તેરમા ગુણસ્થાનમાં આવે છે અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સહિત સમોષણમાં શોભાયમાન થાય છે. ઇન્દ્ર આવીને સ્તુતિ કરે છે, વંદન કરે છે. 12 સભા ભરાય છે અને એ સભાનું થોડું વર્ણન કરીને પછી આપણે આગળ વધીએ. મહાવીર ભગવાનનું સમોષરણ, મહાવીર ભગવાનનું સમોષરણ, 12 સભા લાગેલી છે. બધા જીવો બેઠા છે અને એ સભામાં મહાવીર પરમાત્મા અરિહંત તીર્થંકર તરીકે બિરાજમાન છે. પરંતુ એમની સાથે બીજા 700 સામાન્ય કેવડી બિરાજમાન છે. કેવું હશે દ્રશ્ય તો જો. 700 સામાન્ય કેવડી બિરાજમાન છે. 1400 મુનિરાજ બિરાજમાન છે. 1400 મુનિરાજ છે સભામાં. 1400 મુનિરાજની સભાથી એ મુનિરાજની જે સભા છે એનો જે કોઠો છે એ શોભાયમાન થઈ રહ્યો છે. ભગવાનની દિવ્ય ધ્વનિ જીવવા માટે બધા તૈયાર છે. અરિહંત પરમાત્મા તીર્થંકરના રૂપમાં બિરાજમાન છે. 1400 કેટલા મુનિરાજ કીધા? 700 કેવડી કીધા. 36,000 આર્ચિકા માતા છે. બોલો, આર્જિકા માતા તમે જો આર્જિકાના સભામાં, આર્જિકા માતા 36,000 આર્જિકા માતાઓ છે. તિર્યંશની સભા ભરેલી છે. હાથી છે, ઘોડા છે, વાઘ છે, સિંહ છે, બકરી છે. વેર ભાવ ભૂલીને, એકબીજા પ્રત્યે કોઈ પણ રાગ દ્વેષના પ્રણામ ભૂલીને બધા શાંતિથી બેઠા છે. 36,000 આર્જિકા માતા, 700 કેવડી પરમાત્મા, 1400 મુનિરાજ અને 1,00,000 શ્રાવક શ્રાવિકાઓ છે. આવી તો એમની સભા છે. આર્જિકા માતામાં શ્રેષ્ઠ એમના આર્જિકા ચંદનબારા માસી પોતે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે મહાવીર ભગવાનના નિમિત્તે. તો આ પ્રમાણે આખું દ્રશ્ય એ સમોષણનું દ્રશ્ય. અને પછી આપણને ખબર છે કે 66 દિવસ સુધીને દિવ્યત્વની છૂટતી નથી. ઇન્દ્રને વિકલ્પ આવે છે, ગૌતમ સ્વામી આવે છે, માન ભંગ થાય છે, માનસ્તંભના દર્શન થાય છે, અંતર આવે છે, મુનિ દીક્ષા ધારણ કરે છે, 6મા-7મા ગણસ્થાનમાં ઝૂલે છે અને પછી ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટે છે અને ગંધર્વ પરમાત્મા ગૌતમ સ્વામીએ દિવ્ય ધ્વનિને ઝીલે છે. કેવળ જ્ઞાન કલ્યાણક મહોત્સવ આજનો આ મહાન દિવસ છે. लोका लोक जलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान। लोका लोक जलकते आज आपने जे पना स्वाध्याय करी लिया छे द्रव्य गुण पर्याय छ द्रव्य इनी स्वतंत्रता एक एक द्रव्य ना गुण विशेष गुण सामान्य गुण एक एक समय नी पर्याय नु स्वरूप द्रव्य नु स्वरूप चार अभाव नु स्वरूप जे पन बधु भणी रहा छे भगवान नी ओम ध्वनि नी देन छे। केवल ज्ञान में लोका लोक स्पष्ट जणाय छे लोका लोक जे रीते आखी व्यवस्था अनादि अनंत स्वयं सिद्ध विश्वनी छे ए स्वयं सिद्ध विश्वनी व्यवस्था भगवान ना ज्ञान में जणाय मात्र छे भगवान एना करता नथी भगवान एना मात्र ज्ञाता छे। भगवान ना ज्ञान में समोषण जणाय छे भगवान ना ज्ञान में सभा जणाय छे भगवान ना ज्ञान में सभा में बेसेला बधा जीवो ना प्रणाम जणाय छे भगवान ना ज्ञान में बधा जीवो केवा कर्म बांधी रहा छे ए जणाय छे। भगवान ना ज्ञान में बधु खबर छे 66 दिवस सुधी दिव्य ध्वनि नहीं छूटे बधु खबर छे। भगवान ना ज्ञान में भूत भविष्य वर्तमान काल बधा द्रव्य ना गुणों पर्याय बधु जणाय छे भगवान मात्र जानना छे भगवान करनार नहीं। आ केवल ज्ञानी पर्याय एक समय नी महिमा आटली होय तो केवल ज्ञान स्वभाव केवो हशे जेमाथी अनंत काल केवल ज्ञान केवल ज्ञान केवल ज्ञान केवल ज्ञान केवल ज्ञान नी प्राप्ति थवानी। एक समय पण केवल ज्ञान नी पर्याय वगर आत्मा वे नथी रहेवा केवल ज्ञान स्वभावी भगवान आत्मा नो कमाल छे ए शक्ति नो कमाल छे जे व्यक्त थाय छे એ શક્તિ છે અને શક્તિની આરાધના કરવા વાળી પર્યાયનો કમાલ છે કે એની આરાધના કરીને આવી અંદરની જે નિધિ જે નિદાન છે જેનો વૈભવ છે જે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી જેના ગુણો છે જેનો વૈભવ છે જેનું સામ્રાજ્ય છે જેનું ઐશ્વર્ય છે જે એની સંપદા છે જે એનું ખરું ધન છે એ અંદરથી પ્રગટ થાય છે તો પ્રગટ થાય છે આને કેવળ જ્ઞાન નહીં થાય આમાંથી કેવળ જ્ઞાન આવશે। અરે આજે આ માઉસ ને કેવળ જ્ઞાન થઈ ગયું આજે આ બુક ને કેવળ જ્ઞાન થઈ ગયું નહીં થાય કેમ કારણ કે કેવળ જ્ઞાનની શક્તિ જ નથી કેવળ જ્ઞાનની સામર્થ્ય જ નથી કેવળ જ્ઞાનનો ગુણ જ નથી જ્ઞાન ગુણ નથી શક્તિ નથી સામર્થ્ય નથી આપણે એવા ભગવાન છે આપણે એવા પ્રભુ પરમાત્મા છે એવું ભગવાને આપણને ભગવાન કહીને કીધું બોલાયું છે પ્રભુએ આપણને 100 ઇન્દ્રોની વચ્ચે પ્રભુએ આપણને પ્રભુ કહીને બોલાયું છે પ્રભુ આપણને પ્રભુ કહીને બોલાવે છે ભગવાન કહીને બોલાવે છે આપણને એક પરિપૂર્ણ દ્રવ્ય કહીને બોલાવે છે કારણ કે આપણને પરિપૂર્ણ દ્રવ્ય જોઈ રહ્યા છે। કેવળ જ્ઞાનની એક એક પર્યાયમાં આપણે પરિપૂર્ણ પરમાત્મા દેખાઈ રહ્યા છે આપણી ભૂત ભવિષ્ય વર્તમાનની પર્યાય દેખાઈ રહી છે અને જે પર્યાય જે સમયે જે પ્રકારે જે વી જ્યારે જેમ જે નિમિત્તથી જે વિધિ જે વિધાનથી જે પ્રકારે થવાની છે એ જ પ્રકારે થવાની છે એવી પર્યાયોની ક્રમબદ્ધતાની ઘોષણા થઈ રહી છે। તમે કહેશો બધી પર્યાય નક્કી છે તો અમારે કરવું શું અરે જે પ્રમાણે પર્યાયો નક્કી છે એ પ્રમાણે તારો પુરુષાર્થ ઉપડશે તારા અંદરમાં તારી પર્યાયોના ક્રમમાં સમ્યક દર્શન નજીક છે તો એની પહેલા તારો એ પ્રકારનો પુરુષાર્થ ઉપડશે સહજ ઉપડશે સહજ એવો ભાવ આવશે સ્વાધ્યાયનો સહજ આખી દ્રષ્ટિ બદલાઈ જશે સોચ બદલાઈ જશે રૂચિ બદલાઈ જશે મહિમા બદલાઈ જશે આકર્ષણ બદલાઈ જશે સ્વાધ્યાયની રૂચિ થશે તત્વ સમજવાનો ભાવ આવશે એ બધું ક્રમબદ્ધમાં બધું ગોઠવાયેલું છે અને એ રૂપે આત્મા પરણમે છે એવા ભાવ કરીને એ રૂપે આત્મા પરણમે છે એ રૂપે આત્મા પરણમે છે અને જયારે સમ્યક દર્શનનો કાળ નજીક આવે છે એની પહેલા એવો ઉગ્ર પુરુષાર્થ થાય છે જે સોગાની જીએ ઉપાડ્યો એ પુરુષાર્થ મહાવીર ભગવાનના જે શિષ્ય પરંપરામાં મહાવીર ભગવાન મોક્ષે ગયા પછી આખી શિષ્ય પરંપરા જુઓ તમે તો એ શિષ્ય પરંપરામાં સોગાનીજીનો એક નંબર છે ગુરુદેવશ્રીનો નંબર છે નામ છે કુનકુન આચાર્ય દેવનું નામ છે શિષ્ય પરંપરામાં મહાવીર ભગવાનની શિષ્ય પરંપરામાં આજે આપણે બહુ ગૌરવથી કહીએ છીએ કે આપણે તો મહાવીર ભગવાનના શાસનમાં આપણે જીવી રહ્યા છીએ પણ ખરેખર આપણે જીવી રહ્યા છીએ ખરેખર આપણે મહાવીર ભગવાનના ભક્ત છીએ ખરેખર આપણે મહાવીર પ્રભુની આજ્ઞામાં છીએ ખરેખર આપણે એમના સાચા શિષ્ય છીએ એ પ્રશ્ન આપણે પોતાને પૂછવો જોઈએ। ગુરુદેવશ્રીનું નામ શિષ્ય પરંપરામાં છે ધર્સેન આચાર્ય દેવ ભૂતબલી આચાર્ય દેવ પુષ્પદંત આચાર્ય દેવ ઉમાસ્વામી આચાર્ય દેવ કુનકુન આચાર્ય દેવ अमृतचंद्र आचार्य देव, ज्ञानी धर्मात्मा टोडलमा जी, बनारसी दास जी, दौलत राम जी, कृपारुदेव, गुरुदेव, सोगानी जी, माता जी, आ बदा एमनी शिष्य परंपरा में है। कारण के शिष्य तो एने ज कहवाय जे गुरु नहीं परंतु अपमान गुरु, तीर्थंकर मान गुरु कही है ना, एवं अपना गुरुओना गुरु जे अपना खरेखर देव कहो, गुरु कहो, उपदेशदाता कहो, धर्म तीर्थ नी स्थापना करनार कहो, एमने जे एमनी वाणी में बात कही, ए बात सांभीने बात ने अमल में मुकी, ए रूपे प्रणम्य, ए रूपे पुरुषार्थ उपाड्यो, ए रूपे सम्यक दर्शन नी प्राप्ति करी, पोताना आत्मा अंदर में स्वीकार करो, परद्रव्य नु एकत्व तूट्यो, अने हूँ ग्यायक छु एवो निर्णय थयो, पोतानी परिपूर्णता नो भान थयो, तो ए शिष्य परंपरा में एनो नंबर छे। अपने लायकात पन केड़विए तो आप आगे शिष्य परंपरा में आवशे। बात नो आपणे अंदर थी स्वीकार करवो पड़शे कि जे महावीर भगवान ना ज्ञान में लोक नु अलोक नु छ द्रव्य नु स्वतंत्रता नु स्वरूप जेम आयु छे एवी स्वतंत्रता लई नाखी विश्व व्यवस्था बेठी छे ने कोई बदली शकवामां कोई समर्थ नथी, केवड़ी भगवान जाणवामां तो समर्थ छे पण बदलवामां समर्थ नथी, बदली शकवामां समर्थ नथी। केवड़ी परमात्मा केवल ज्ञान ना धारी अनंत वीर्य ना धारी 66 दिवस सुधी वाणी ना छूटी काय ना करी शक्या, अरे केम ना करी शक्या, कारण के वाणी नु कार्य भिन्न हतु अने आत्मा केवल ज्ञानी परमात्मा केवल ज्ञान ज्ञान ए भिन्न छे, ज्ञान जाने छे, ज्ञाने पुद्गल में काई करी नथी, केटलो प्रूफ थाय छे को के केवड़ी परमात्मा अनंत वीर्य ना धारी पण જયારે વાણી નીકળવા નથી ત્યારે જ નીકળી, એમને જાણી તો શક્યા પરંતુ એમાં કઈ કરી ન શક્યા, કરી ન શક્યા। એમના જ્ઞાનમાં તો આવતું હતું કે 66 દિવસ પછી નીકળવાની છે વાણી, પરંતુ વાણી નીકળે ત્યારે તો કે ને વાણી દ્વારા તો કેસે ને, જ્ઞાનમાં તો આવતું હતું, જ્ઞાનમાં તો એમને જણાઈ રહ્યું હતું કે 66 દિવસ સુધી વાણી નહીં નીકળે, જ્ઞાનમાં જણાઈ રહ્યું હતું, કેવળ જ્ઞાન થઈ ગયું હતું, ज्ञानमां खबर हती के गौतम स्वामी आवशे, इंद्रभूति त्यां जशे, वेश बदलीने जशे, एने लईने आवशे, ज्ञानमां बधुं जणाई रह्युं हतुं, परंतु बोलवानो विकल्प नहोतो, आकुलता नहोती, राग द्वेष नहोता, कोई विकल्प नहोतो, कोईने कंई कहेवानो भाव नहोतो, कारण के राग द्वेषथी रहित वितरागी परमात्मा सर्वज्ञ थई गया हता, जाणी रह्या हता, परंतु कोई प्रकारनी आकुलता नहोती, जाणी रह्या हता। विचार करो ने, समोसणा बैठा छे, सभा भराई गई छे, લોકો રોજ આવે છે, રોજ જાય છે, રોજ આવે છે, રોજ જાય છે, રોજ આવે છે, રોજ જાય છે, આજે પ્રભુ બોલશે, આજે પ્રભુ બોલશે, આજે તો મારા પ્રભુ બોલશે, આજે તો મારા પ્રભુ બોલશે, આજે તો બોલશે જ બોલશે જ બોલશે જ, ઓહો, બધાના ભાવ જણાઈ રહ્યા હતા। કેવડિયાની પરમાત્મા બિરાજમાન છે સમોષણા, બધાના ભાવ, બધાના સંકલ્પ વિકલ્પ જણાઈ રહ્યા હતા, બધાના અંદરમાં શું ચાલી રહ્યું છે જણાઈ રહ્યું હતું, ગૌતમ સ્વામી ત્યાં ગ્રહિત મિથ્યાત્વમાં બેઠા છે જણાઈ રહ્યું હતું, ઇન્દ્રભૂતિ ત્યાં જશે, સૌધર્મ ઇન્દ્ર ત્યાં જશે, ઇન્દ્રભૂતિ ગૌતમ પાસે લઈને આવશે, બધું જણાઈ રહ્યું હતું, પરંતુ કોઈ પ્રકારની આકુળતા નહોતી। આ શું બતાવે, શું આ ચર્ચામાં 6 દ્રવ્યની 2 દ્રવ્યની જીવ પુદ્ગલની સ્વતંત્રતાની ઘોષણા ન થઈ? શું આ ચર્ચામાં આત્મા અને જ્ઞાન અને કેવળ જ્ઞાન અને એ વાણી અને એ જળ અને એ ભાષા વર્ગના એ ભિન્ન છે, સ્વતંત્ર છે, એ બે વચ્ચે અત્યંત ભાવ છે, શું એની ઘોષણા નથી થતી? શું એ વાતની સિદ્ધિ નથી થતી કે આત્મા અકર્તા છે, ભગવાનનો આત્મા હોય કે મારો આત્મા હોય, કારણ કે સ્વભાવ તો બધાના સરખા છે, શક્તિ સમાન છે, સ્વરૂપ સમાન છે, તો ભગવાનનો આત્મા વાણીનો કરતા નથી તો હું કઈ વાતનો કરતા ને કઈ વસ્તુનો ને કયા પરદ્રવ્યનો કરતા છું? ભગવાનને ખબર હોવા છતાં કોઈ આકુળતા નથી અને રાગ દ્વેષથી રહિત પોતાના સ્વરૂપમાં લીન છે, આનંદને ભોગવે છે, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત વીર્યના ધારી એવા પોતાના આત્મામાં મગ્ન છે, અને કેવળ જ્ઞાનમાં બધું એ સમયે સાયમેન્ટેનિયસલી જણાઈ પણ રહ્યું છે, જણાઈ પણ રહ્યું છે, આત્મામાં પણ છે, જણાઈ રહ્યું છે, આત્મામાં લીન છે, જણાઈ રહ્યું છે, આત્મામાં લીન છે, પરંતુ કોઈ પ્રકારની આકુળતા નથી, તો એનો મતલબ એ છે કે આત્માનો મૂળ સ્વભાવ નિરાકુળ છે। શું આમાં 6 દ્રવ્યની વાત અને એની સ્વતંત્રતાની વાત ન આવી? મહાવીર ભગવાન ઓમ ધ્વનિમાં શું કહેશે? 66 દિવસ પછી ઓમ ધ્વનિ છૂટશે એમાં શું આવશે? શેનું નિરૂપણ આવશે, શેની વાત આવશે, શેનું સ્વરૂપ આવશે, વાત શું કરશે? કે જે વાત સભામાં બેસેલા એકો એક ત્રણ ગતિના જીવોને લાગુ પડશે, ત્રણેય ગતિના જીવોને લાગુ પડતી વાત નીકળશે. કેટલી બધી સ્વતંત્રતાની ઘોષણા થાય છે. એક વાર અંદરમાં વાતનો સ્વીકાર થઈ જાય કે જડ ભાવે જડ પરણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. આ શરીરના લક્ષ્ય જે વિકલ, ઘર કુટુંબ પરિવારના લક્ષ્ય જે રાગ દ્વેષ, જે મોહ, જે આ મારા છે મારા છે મારા છે એવો જે અંદરમાં મોહ ભાવ છે, ખરેખર મોહ દુઃખનું કારણ છે, કોઈ પરદ્રવ્ય દુઃખનું કારણ નથી. કોઈ પરદ્રવ્ય દુઃખનું કારણ નથી. આ વાત આપણને આજે શીખવા મળે. કેવળ જ્ઞાન કલ્યાણક મહોત્સવ ઇન્દ્ર આવીને ઉજવે છે અને કેવળ જ્ઞાન ની પૂજા કરે છે, કેવળ જ્ઞાન ની મહિમા કરે છે, કેવળ જ્ઞાન સ્વભાવની અંદરમાં આરાધના કરે છે. ઇન્દ્ર એક ભવતારી છે, સચિ ઇન્દ્રાણી એક ભવતારી છે, કેટલા દેવો મોક્ષ જવા વાળા છે, કેટલા જીવો માર્ગને પામે છે. પાર્શ્વનાથ ભગવાન તીર્થંકર થઈ ગયા, મોક્ષે ગયા, એના પછી આ અંતિમ તીર્થંકર મહાવીર ભગવાન જે આ ભરત ક્ષેત્રને પવિત્ર કરીને ગયા, ક્યાંય નથી ગયા, ક્યાંય નથી ગયા. આપણા ભાવમાં છે, આપણા પરિણામમાં છે, આપણી ભક્તિમાં છે. ખરેખર એમનું સ્વરૂપ એ જ ખરેખર મારું સ્વરૂપ, મારું સ્વરૂપ એ જ ખરેખર એમનું સ્વરૂપ. સ્વભાવથી સ્વરૂપથી તો કોઈ ભિન્નતા નથી એવું સ્વરૂપ સમજાવના મહાવીર ભગવાન છે. તો આ રીતે આપણે થોડી ચર્ચા કરી. સોગામીજીની તો મહિમા આપણને બધાને છે જ. ખરેખર બહુ જ પુરુષાર્થી જીવ જેને એક રાતમાં પોતાનું કામ કરીને ઉભા થઈ ગયા, એક રાતમાં નથી કર્યું, વર્ષોની સાધના હતી, વર્ષોનો ગુરુ વિરહ હતો, વર્ષોનું તત્વનું એમનું ચિંતન ગોલન અંદરમાં સ્વભાવનો વિરહ, એ પુરુષાર્થ કેટલા વખતથી ચાલતો હતો. એ તો જયારે વેગ પામે ને, ગાડી ચાલુ કરો, પહેલા ગેરમાં નાખો, બીજા ગેરમાં નાખો, ત્રીજામાં નાખો, ચોથામાં નાખો, હવે તો પાંચમું ગેર પણ આવી ગયું છે. પાંચમાં નાખો એટલે સડસડાટ, પણ એની પહેલા ચાર ગેર આવે છે. એટલે એનો મતલબ કે કેટલા ટાઈમથી અંદરમાં પોતાના આત્માની આરાધના પ્રાપ્તિની અંદરમાં તલબ, ગુરુનો વિરહ, સોનગઢ આવવાની અંદરમાં તલબ, એ ગુરુનો ભેટો કરવાની તલબ, એ ગુરુદેશીને મળવાની તલબ, એ કેવો અંદરમાં એમનો એમનો અંદરમાં ભાવ પુરુષાર્થ પ્રણામ કેવો ચાલતો હશે કે જ્યારે ગુરુદેવશ્રીને મળ્યા, પ્રવચન સાંભળ્યું અને એ પ્રવચનમાંથી સારભૂત વાતને ગ્રહણ કરીને રાગ અને જ્ઞાન જુદા છે, એ વાતને અંદરમાં બરાબર બેસાડીને પ્રયોગમાં ઉતારીને એ જીવે પોતાનું કામ કરીને જીવ ઉભો થયો. શું ગુરુ શિષ્યની આખી આપણે કહીએ ને સંધિ છે, શું સ્વરૂપ છે, શું સંબંધ છે, શું કનેક્શન છે, શું કહેવાય જે પણ તમે સમજો ભાવ એવો, કે શું કનેક્શન છે જોડતા, કે ગુરુની વાણી નિષ્ફળ ના જવા દીધી, ગુરુની વાણીને ઝીલી લીધી, ગુરુની વાણીને પકડી લીધી, ગુરુની વાણીને અંદરમાં અવધારણ કરી લીધી, અંદરમાં એમને એનું પ્રણમન થઈ ગયું, વિશ્વાસ આવી ગયો કે જે ગુરુદેવ કે છે વાત સત્ય છે, જે સત્ય છે એ કે છે, જે કે છે એ સત્ય છે, કારણ કે સત્યને અનુભવીને કે છે. એવા સોગાની ગુરુદેવશ્રી કહે છે ને, અમે સિદ્ધ થશું ત્યારે અમારા નમસ્કાર એમને પહોંચશે. બધી વાતો કેટલી બધી અદભુત છે અને સમજવા જેવી છે. ચાલો આપણે આપણા વિષય પર આવીએ. આપણે આજે થોડી ચર્ચા આ કરી, સ્પેશિયલી મહાવીર ભગવાનના કેવળ જ્ઞાન કલ્યાણક મહોત્સવની, જે અત્યંત મહત્વપૂર્ણ દિવસ અને અદભુત ઘટના એવી ચર્ચા આપણે કરી. થોડી ચર્ચા આપણે પર્યાય સંબંધી જે ચાલતી હતી, દ્રવ્ય અને ગુણની ચર્ચા આપણે ગઈકાલ ગયા વખતે પૂરી કરી હતી. ગુણોની ચર્ચામાં આપણે ઘણી બધી વાતો લાસ્ટ ટાઈમ કરી હતી. ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે એ વાત લીધી. દ્રવ્ય એટલે ખરેખર ગુણોનો સમૂહ, અને ગુણની આપણે ચર્ચા કરી કે જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને દ્રવ્યના સંપૂર્ણ દ્રવ્યની સંપૂર્ણ અવસ્થામાં રહે એને ગુણ કહેવાય છે. સંપૂર્ણ ભાગ અને સંપૂર્ણ અવસ્થા, ભાગમાં વાત આવી ક્ષેત્રની અને અવસ્થામાં વાત આવી એની પર્યાયોની. અવસ્થા એટલે પર્યાય, એની આપણે ચર્ચા કરીશું. કોઈ પણ અવસ્થા હોય દ્રવ્યની, એ અવસ્થામાં એના ગુણો અને એનો દ્રવ્ય, એટલે દ્રવ્ય કહો, ગુણ કહો, ગુણોનો સમૂહ દ્રવ્ય કહો, એ હરેક અવસ્થામાં વિદ્યમાન છે. અવસ્થા હીન હોય, અવસ્થા મલિન હોય, અવસ્થા પામર હોય, અવસ્થા શુદ્ધ હોય, અશુદ્ધ હોય, કોઈ પણ પ્રકારની અવસ્થા હોય, કમજોર અવસ્થા હોય, બળવાન અવસ્થા હોય, જ્ઞાનનો સંયોગક્ષમ અધિક હોય, જ્ઞાનનો સંયોગક્ષમ ઓછો હોય, મિથ્યાત્વની તીવ્રતા હોય, મિથ્યાત્વની અલ્પજ્ઞતા હોય, કોઈ પણ અવસ્થા હોય, એ અવસ્થામાં ગુણો વ્યાપક છે, મોજું છે, છે છે. તો આવું સમજતા અવસ્થા ઉપરથી દ્રષ્ટિ, જેવી રીતના આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, બાળકની અવસ્થાઓ, બાળકની એજ ડિફરન્સ, બાળકનો આખા બધા જીવનના ફેઝિસ, એ બધું કોણ કરીને બાળક 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 દેખાય છે માતા. એવી રીતના અહીંયા કહે છે કે અવસ્થાઓને ગૌણ કરીને જે દ્રવ્યને જોઈ લે છે, ગુણોના સમૂહને જે દ્રવ્યને જોઈ લે છે, એ ખરેખર ધન્ય. એવો મુખ્ય ગૌણનો સ્વભાવ જ્ઞાનનો છે. એકને ગૌણ કર્યો, એકને મુખ્ય કર્યો. જેવી રીતના અર્જુનને શું દેખાય છે પૂછવામાં આવ્યું ને, અર્જુનને શું દેખાય છે, તો અર્જુન એના ગુરુએ પૂછ્યું કે તને શું દેખાય છે, તો કે મને કાંઈ નથી દેખાતું, મને ખાલી એ પક્ષીના આંખની કીકી દેખાય છે, એને ખાલી એ દેખાય છે, બીજું બધું નથી. બીજું બધું છે, બીજું બધું વયું ગયું, બીજું બધું ક્યાંય વયું ગયું નથી, બધું પોતપોતામાં છે, પણ એની દ્રષ્ટિ તો એ કીકી ઉપર છે. તો જેની દ્રષ્ટિ અવસ્થા ઉપર છે, બદલતી અવસ્થા ઉપર છે, પલટતી અવસ્થા ઉપર છે, પર્યાય ઉપર છે, દુઃખી છે, અને જેની દ્રષ્ટિ પર્યાયને ગૌણ કરીને દ્રવ્ય સ્વભાવ ઉપર છે, સુખી છે. એ ચર્ચા આપણે કહી હતી લાસ્ટ ટાઈમ, ખ્યાલ આવે છે. ખરેખર ગુણોના સમૂહને દ્રવ્ય કહીએ તો એમાંથી પણ એક વાત બહુ ઇમ્પોર્ટન્ટ સમજવાની છે કે ગુણોના સમૂહને દ્રવ્ય કીધું અને ગુણોના માધ્યમથી દ્રવ્યનું સ્વરૂપ સમજાયું, તો એમાં ગુણની મહિમા ન આવી જોઈએ. ખરેખર તો ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાની પાછળનું તાત્પર્ય ગુણના માધ્યમથી દ્રવ્યની મહિમા કરાવી છે. ગુણ જે ભેદરૂપ છે, જ્ઞાન ગુણ છે આત્મામાં, દર્શન ગુણ છે આત્મામાં, અનંત સામાન્ય ગુણ છે, અનંત વિશેષ ગુણ છે, પછી એમાંથી થોડા સામાન્ય ગુણ, થોડા વિશેષ ગુણ, એ વિશેષ અને સામાન્ય ગુણની ચર્ચા કરશે, અને એ ચર્ચા કરીને ગુણની ચર્ચાના માધ્યમથી મહિમા કરાવી છે દ્રવ્યની. મહિમા આવી જોઈએ દ્રવ્યની. કોઈ કાર બાય કરવા જઈએ ને, કાર તો જયારે કાર બાય કરવા જઈએ તો જેનો સેલ્સમેન હોય, જે કાર બતાવતો હોય, તો એ મહિમા કરશે ભેદની, કે આને ટાયર આવા છે, સમજાય છે, આનું ઇન્જિન આવું છે, આનો પાવર આવું છે, જે પણ એના ભેદની ચર્ચા કરશે કે આ ગાડીમાં આમ છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે. આપણે સાંભળી રહ્યા છે એક 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 પાર્ટની મહિમા, એ સામેવાળો કરી રહ્યો છે એક 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 પાર્ટની મહિમા. ઇન્જિનની મહિમા કરે છે ત્યારે બીજા કોઈની મહિમા નથી ચાલતી, કારણ કે એક વારમાં તો એક પાર્ટની વાત કરશે ને, જ્યારે એની સ્પીડની વાત કરશે, એની એવરેજની વાત કરશે, એની જે પણ કેપેસિટી, એબિલિટી, જે પણ એ કારના જે પણ બધા પોઈન્ટ છે, સમજાય છે, એની જયારે વાત કરે છે ત્યારે વાત કરે છે ભેદથી. પરંતુ આપણે જે કાર લેવા ગયા છે, જે બાય કરવા ગયા છે, આપણે જયારે વાત ચાલે છે ભેદથી, ત્યારે પણ આપણે વાત એવી રીતના લઈએ છે, કાર જોરદાર છે, કાર બહુ સરસ છે, કાર બહુ સરસ છે, કાર બહુ સરસ છે, કાર લેવા જેવી છે, આ કાર લેવા જેવી છે, આ કાર લેવા જેવી છે, આ કાર ખરીદવા જેવી છે, આ કાર જબરદસ્ત છે, આ કાર સોલિડ છે. આપણી દ્રષ્ટિ ક્યાં જાય છે? આપણી દ્રષ્ટિ કાર ઉપર છે. આપણને મહિમા અભેદની આવે છે, આપણે આખી વસ્તુ અભેદપણે ગ્રહણ કરીને આવીએ છીએ. એવું નથી કરતા, એક કારનું ઇન્જિન લઈ આવીએ, એક કારના ટાયર લઈ આવીએ, એક કારની સીટ લઈ આવીએ, એક કારનું કંઈક લઈ આવીએ, એમ નહીં. એક જ આખી કાર આવે છે, અભેદ આવે છે, અભેદનો આનંદ છે. અભેદ જયારે ચલાવો છો તો અભેદનો આનંદ છે. કાર બહુ સરસ છે, કાર જોરદાર છે. તો એવી રીતના જયારે પણ વાત ચાલતી હોય ગુણોની, પકડ એકવાર જો પોઈન્ટ મજા આવી જશે. વાત ચાલતી હોય ગુણોની, વાત ચાલતી હોય વિશેષ ગુણની, વાત ચાલતી હોય સામાન્ય ગુણની, વાત ચાલતી હોય જ્ઞાન ગુણની, વાત ચાલતી હોય કેવળ જ્ઞાનની, વાત ચાલતી હોય શ્રદ્ધા ગુણની, વાત ચાલતી હોય અસ્તિત્વ ગુણની. અરે વાત ગુણની ચાલતી હોય, વાત ભેદની ચાલતી હોય, સમજાવવા માટે ભેદ પાડીને સમજાવે, પરંતુ અભેદને ગ્રહણ કરવા વાળો જીવ ધન્ય છે. લૌકિકમાં કરીએ છીએ આપણે, ઇન અવર ડેઈલી લાઈફ, ઇન અવર આઉટસાઇડ વર્લ્ડ વી ડુ ધીસ. વી ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ ધ સબસ્ટેન્સ ભેદથી, એન્ડ ધેન વી બાય અભેદ, વી એન્જોય ધ હોલ સબસ્ટેન્સ. મોબાઈલ લેવા ગયા, એના 50 ફંક્શન્સ કીધા, પરંતુ લઈને આવ્યા આખો એક મોબાઈલ. અનંત વિશેષતા, અનેક વિશેષતાને ધારણ કરવા વાળો એક દ્રવ્ય, એની મહિમા આવે છે મોબાઈલ જોતા. આ રીતની આખી વાત છે. પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે? મહિમા પોતાની આવી જોઈએ. અનંત ગુણોનો ધારી દ્રવ્ય છે તો 6 દ્રવ્ય છે તો વાત સમજી લીધી. અનંત ગુણના ધારી 6 દ્રવ્ય છે. જીવ દ્રવ્ય પણ અનંત ગુણ છે. જીવ દ્રવ્યમાં અનંત ગુણ છે, પુદ્ગલમાં અનંત ગુણ છે. સંખ્યા અપેક્ષાએ સમાન છે. જેટલી સંખ્યા સામાન્ય ગુણની જીવમાં છે, એટલી જ અમાઉન્ટ, એટલી જ સંખ્યા સામાન્ય ગુણની પુદ્ગલમાં છે, પરમાણુમાં છે. એ અપેક્ષાએ, સંખ્યા અપેક્ષાએ સમાનતા છે. સંખ્યા અપેક્ષાએ સામાન્ય ગુણ તો સમાન જ છે. સામાન્ય ગુણ પણ સમાન છે, સંખ્યા પણ સમાન છે. વિશેષ ગુણ અલગ અલગ છે, સંખ્યા સમાન છે. જેટલા વિશેષ ગુણ પુદ્ગલ દ્રવ્યમાં છે, એટલા વિશેષ ગુણ મારા. પોઈન્ટ સમજાય છે? સમજો, વાત સમજો. તો અનંત ગુણ છે ને, અનંત ગુણનો ધારી છે. જીવ અનંત છે, પુદ્ગલ એના કરતા અનંત ગુણા વધારે, એના કરતા અનંત ગુણા વધારે ત્રણ કાળના સમય, એના કરતા અનંત ગુણા વધારે આકાશના પ્રદેશ, એના કરતા અનંત ગુણા વધારે આકાશના પ્રદેશ કરતા અનંત ગુણા વધારે મારામાં દ્રવ્ય, મારામાં, મારા દ્રવ્યમાં ગુણો છે. અનંત સામાન્ય ગુણ, અનંત વિશેષ ગુણ. તો જયારે એમ આવે કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે એમ વાત આવે, ત્યારે હું એક દ્રવ્ય છું અને આવી અનંત વિશેષતાનો ધારક છું. આપણે જોતા નથી ને આપણા આત્માને આવી રીતે, આપણે માનતા નથી, સ્વીકારતા નથી. એટલે કદાચ સાંભળીને આપણને એમ થાય એક ને એક વાત, આત્મા અનંત ગુણનો પિંડ, આત્મા અનંત, આત્મા 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 અનંત ગુણ, અનંત ગુણ, અનંત ગુણ. તારામાં ભગવાન બનવાની સામર્થ, તું ભગવાન છો, તું ભગવાન બની શકે છે, ભગવાન છો, ભગવાન થાઓ. અરે પણ વાત સત્ય છે, માર્ગ આ છે. આ વાતની મહિમા આજે નહીં આવે, આ વાતની મહિમા આ કાળમાં નહીં આવે, હમણાં નહીં આવે તો ક્યારે આવશે? આપણે આ પંચમ કાળ ચાલી રહ્યો છે, થોડીક પંચમ કાળની વાત કરું, બે મિનિટ. પંચમ કાળ ચાલી રહ્યો છે, ચોથા કાળની વાત કરીએ. આપણે ચોથા કાળમાં જઈને આવ્યા હમણાં, આપણે ચોથા કાળના જીવ બનીને આવ્યા. આપણે મહાવીર ભગવાન મુનિ અવસ્થામાં હતા ત્યારે આપણે ત્યાં બેસીને આવ્યા, રુજુવાલિકા નદી જઈને આવ્યા, મુનિરાજને જોઈને આવ્યા, એમના પુરુષાર્થને જોઈને આવ્યા, એ શ્રેણી ચડી, એ કેવળ જ્ઞાની થઈ ગયા, એ અંતરિક્ષમાં વિરાજમાન થઈ ગયા, સમોશરણ લાગી ગયું. આપણે સમોશરણમાં જઈ આવ્યા, આપણે ઓમ ધ્વનિ સાંભળી અને કેવડી આગળ રહી ગયા કોરા. ચલો થઈ ગયો, ચોથો કાળ પૂરો થઈ. પણ ક્યાંક સંસ્કાર, ક્યાંક આ વાત સારી લાગી, ક્યાંક અનુમોદના કરી, ક્યાંક ભક્તિ કરી, ક્યાંક સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કરી, તો આવા પંચમ કાળમાં આપણને પાછું આ અવસર મળ્યો. વી હેવ ટુ ટેક ઇટ વેરી સિરિયસલી. આઈ એમ રિયલી ટેલિંગ, આઈ એમ રિયલી ટેલિંગ માય સેલ્ફ ઓલ્સો, આઈ એમ રિયલી ટેલિંગ એવરી વન. પંચમ કાળ જે 21,000 વર્ષનો જે પંચમ કાળ છે, એક કોડા થોડી સાગર માઇનસ 42 યર્સ નો જે ચોથો કાળ હતો એ પૂરો થઈ ગયો. પંચમ કાળ 21,000 વર્ષનો છે. આનો ગ્રાફ તમને ખબર છે કેવી રીતના જાય છે? એવરી 500 યર્સ ચડતો કાળ, ઉતરતો કાળ, 500 વર્ષનો ઉતરતો કાળ, 500 વર્ષનો ચડતો કાળ, એવરી 500 યર્સ પછી કાળ ઉતરશે. એવરી 500 યર્સ કાળ ચડશે, ઉતરશે, ચડશે, ઉતરશે, ચડશે. એટલે એવરી 500 યર્સ પછી આખી એક ધર્મ પ્રભાવના થશે, ધર્મની ધારા વહેશે. આપણે એ ચડતા કાળમાં છે, આપણે 500 વર્ષના ચડતા કાળમાં છે. તમને ખ્યાલ આવે છે? આપણે 500 વર્ષના ચડતા કાળમાં છે, કારણ કે આ 500 વર્ષમાં આ 500 વર્ષમાં જે જ્ઞાની ધર્માત્મા થયા એ આપણી સામે છે. આ 500 વર્ષમાં ગુરુદેવ થયા, 500 વર્ષમાં કૃપાળુદેવ થયા, 500 વર્ષમાં ટોડલમાજી સાહેબ થયા, આ બધા 500 વર્ષના કાળ દરમિયાન થયા છે. આ ચડતો કાળ છે પંચમ કાળનો અને એમાં આપણે અહીંયા બેઠા છે, આવી ઉત્કૃષ્ટ ચર્ચા કરી રહ્યા છે, આવી ચરમ સ્વતંત્રતાની વાત કરી રહ્યા છે, હવે મહાવીર ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે. વિચાર કરો તમે. અને આ ચડતો ઉતરતો જે આ કાળ છે એ 21,000 વર્ષ સુધી ચાલશે. એમાં દર 1,000 વર્ષે એક કલ્કી થશે, ઉપકલ્કી થશે, બધી વાત આવે છે કે ધર્મને ભ્રષ્ટ કરશે, પછી બધું ઘણું બધું થશે, નરકમાં જશે, ને ઘણી બધી વાતો છે કાળચક્રના પ્રકરણમાં. પોઈન્ટ તો મારે તમને એક એવો છે કે આજે આપણે સુરક્ષિતપણે ઘરમાં બેઠા છે, આજે આપણને કોઈ સહયોગોની કમી નથી, આજે આપણને કોઈ પણ પ્રકારની તકલીફ નથી, આજે આપણે શાંતિથી ઘરમાં બેસીને, જ્યારે કે આખી દુનિયા ભયભીત છે, આખી દુનિયા ડરેલી છે, ઘણા બધા જીવોને ઘરના ફાફા છે, ખાવાના ફાફા છે, રહેવાના ફાફા છે, બીમારીથી ગ્રસ્ત છે, કોરોનાથી ગ્રસ્ત છે, મરી રહ્યા છે, પીડિત થઈ રહ્યા છે, હોસ્પિટલમાં છે, આઇસોલેટેડ છે. વિચાર કરો આજે આપણે કેટલા ઉત્કૃષ્ટ પુણ્યના ઉદયમાં બેઠા છે, જ્યારે આખી દુનિયા ભયભીત, આખું વિશ્વ હલી ગયું છે, ત્યારે આપણે થોડાક જીવો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્મ ચર્ચા કરી રહ્યા છે. ઘરમાં સુરક્ષિત બેસીને આપણે અધ્યાત્મની ગંગા વહી રહી છે, ગુરુદેવશ્રીની પ્રવચનની ગંગા વહી રહી છે, ઉત્કૃષ્ટ તત્વની પ્રરૂપણા થઈ રહી છે, ચર્ચા કરી રહ્યા છે, વાર્તા કરી રહ્યા છે, એકબીજાને ઉપાડ કરાવી રહ્યા છે. આવો પુણ્યનો ઉદય ક્યાં આવશે કહો મને? વી શુડ બી સો હેપી, વી શુડ બી સો રિલેક્સ. ઇટ્સ નોટ વી શુડ નોટ ફીલ સોરી અબાઉટ અધર પીપલ, અધર પુઅર પીપલ, અધર બીજા બધા. પણ આપણને આ જ સમજાય છે કે ઉદય કોઈને નથી છોડતું, બધા ઉદયથી દુઃખી છે. ઉદયથી દુઃખી નથી, ઉદયમાં જોડાવાથી દુઃખી છે. ઉદય આવે છે કારણ કે એવા કર્મો બાંધ્યા છે, અને એવા કર્મો બાંધ્યા છે કારણ કે એવા પરિણામ થયેલા છે, અને એવા પરિણામના ફળ ભોગવી રહ્યા છે. જીના ગમમાં ખબર છે, જીના ગમમાં, આગમમાં, શાસ્ત્રોમાં એક 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 જે ઉદય આવે છે ને, કોઈ કુરૂપ થયો, કોઈ સુંદર થયો, કોઈને બહુ બહારમાં માન મળે, કોઈનું અપમાન થાય, કોઈ એક વ્યક્તિ હોય જેને કોઈ બીજા બધા વ્યક્તિ પસંદ ના કરે, કોઈ એક વ્યક્તિ હોય જેને બીજા બધા વ્યક્તિઓ બહુ પસંદ કરે, આ જે પણ પ્રકારના ઉદય આવે છે એ બધાની પાછળના પોતાના પરિણામના કારણ છે. કારણો પણ જીના ગમમાં આવ્યા છે. કોઈનું આયુ ઓછું કેમ, કોઈનું આયુ વધારે કેમ, કોઈ કોઈ એક 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 વાત છે. કોઈની ચાલ સુંદર, કોઈની ચાલ કુરૂપ, કોઈનું ગળું સારું, અવાજ સારો, અવાજ ખરાબ, અરે હજારો વાત લખી છે. એક એક પરિણામનું ફળ લખ્યું છે, પરિણામની વિચિત્રતા લખી છે. ત્યાં જે પણ દેખાય છે એ પૂર્વકૃત બાંધેલા કર્મના ઉદયનું ફળ છે. આ હુંડા અવસર પીણી પંચમ કાળ કહીએ છીએ આપણે, પડતો કાળ કહીએ છીએ આપણે. એક સામાન્ય કથન એમ આવે, પડતો કાળ છે, હુંડા અવસર પીણી પંચમ કાળ છે, એની વાત કોઈ ના નથી. પરંતુ આ રીતનો આખો ગ્રાફ જે પર 21,000 વર્ષ સુધી ચાલવાનો છે. આજે જ મેં આ પ્રવચનમાં સાંભળ્યું, સંજયજી આપણા જે પ્રતિષ્ઠામાં જે પ્રતિષ્ઠા જેને કરાવી, સંજયજી જેવર, એમના પ્રવચનમાં આજે આખું આ સ્વરૂપ આવ્યું છે. ગજબની વ્યવસ્થા છે. વિચાર કરો, થોડુંક જ સાંભળ્યું, 5-10 મિનિટ પછી અનુકૂળતાનો તે ન સાંભળી શકી, પરંતુ આ જ પોઈન્ટ આવ્યો, એમને આ જ વાત કહી બહુ સરસ રીતે કે એસા હી પૂરી વ્યવસ્થા હૈ ઇસ પંચમ કાળ. હવે આપણે આ ચડતા કાળમાં છે, આપણને આવી ઉત્કૃષ્ટ વાત મળી છે, આપણને આપણે નિર્ભર થઈએ, સ્વચ્છંદી ને પ્રમાદી નહીં, લેઝી નહીં, આળસુ નહીં, પરંતુ અંદરથી નિર્ભર છે. આપણને કોઈને ડર કોરોનાનો હોય તો કહેજો. આખી દુનિયા ભયભીત છે, આખી દુનિયા ડરેલી છે, અને આપણે નિર્ભય તત્વની સાધના આરાધનાને ચર્ચા કરી રહ્યા. આપણે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય, એક એક દ્રવ્ય ગુણથી ભરેલો છે, એ ગુણોની વાત કરીએ છીએ, ઉપર ઉઠવાની વાત કરીએ છીએ. જેવી રીતના કેવળ જ્ઞાન પ્રગટ થતા જે ધરતી ઉપર બિરાજમાન હતા મુનિરાજ, એ અંતરિક્ષમાં જઈને 500 ધનુષ ઉપર જઈને બિરાજમાન થઈ ગયા. બોલો, વિચાર કેવું હશે બોલો. અને સમોસરની રચના થઈ ગઈ, દેવો આવી ગયા, વ્યવસ્થા બધી વ્યવસ્થિત છે ને, કોને બોલાવ, કોણ બોલાવવા ગયું હતું દેવોને, કોણ કોને કીધું તું આ સમોસાની રચના? અરે બધું વ્યવસ્થિત છે, આ બધું પુણ્યના ઉદયનું ફળ છે. જે 13મા ગુણસ્થાનમાં એનો ઉદય આવે છે, જે બંધાઈ ગઈ છે, તો પહેલા પ્રકૃતિ તો પહેલા બંધાઈ ગઈ છે, ઉદય આવે છે 13મા ગુણસ્થાનમાં. ગુણોના સમૂહને દ્રવ્ય, અને એ દ્રવ્યની સાધના, એ દ્રવ્યની આરાધના, હું આવો દ્રવ્ય છું. દિવસમાં 4-5 વાર મિનિમમ કહું છું, આમ તો હજારો વાર હલકા ચાલતા વિચાર આવવો જોઈએ, પણ મિનિમમ દિવસમાં 4-5 વાર અંતરંગમાંથી વિચાર આવવો જોઈએ કે હું કોણ છું, મારું શું સ્વરૂપ છે. અને એ સ્વરૂપ આ જિનાગમમાં વર્ણવ્યું છે, અને એની ચર્ચા ગુરુદેવજીએ 45 વર્ષ ડંકાના ચોટે કરી છે. નિડરપણે, નિર્ભયપણે, દુનિયાની પરવા નહીં, જાઓ, આખી દુનિયાની પરવા કર્યા વગર, આ શરીરની પરવા કર્યા વગર, રોટલાની પરવા કર્યા વગર, કોઈ પણ પરવા કર્યા વગર. સ્ટાર ઓફ ઇન્ડિયા કેવું હતું ત્યારે, જયારે આવ્યા ગુરુદેવજી ત્યારે કેવું હતું, કેવી સ્થિતિમાં હતું? આપણા ઘર જેવું હતું, એકદમ પ્રોપર હતું ને, બધું વ્યવસ્થિત હતું ને. અરે ઉપરથી વિચ્છીઓ પડતી હતી, જીવ જંતુઓ હતા, કોઈ વ્યવસ્થા નહોતી. ગુરુદેવ અભિજ્ઞાની નહોતા, કોઈ અભિજ્ઞાની મુનિરાજ નહોતા, કોઈ એમને કીધું નહોતું કે સોનગઢ આટલું ડેવલપ થશે, આટલા દિગંબરના લોકો જોડાશે, આટલા મંદિરો બંધાશે, કોઈએ નહોતું કીધું. કોના બળે આવ્યા? સ્ટાર ઓફ ઇન્ડિયામાં બધું છોડીને, આખી દુનિયાને છોડીને, સંપ્રદાયને છોડીને, માન પ્રતિષ્ઠાને છોડીને, યશને છોડીને, બધાને છોડીને કેમ આવ્યા? કોના બળે આવ્યા? શું કરવા આવ્યા? કેવી રીતે આવ્યા? કોનું બળ હતું? કોની શ્રદ્ધા હતી? કોનો વિશ્વાસ હતો? વિચાર તો કરીએ. ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે, એ દ્રવ્યનો વિશ્વાસ હતો, એ અંદરમાં દ્રવ્યનો વિશ્વાસ હતો, પુણ્ય પાપના ઉદયનો વિશ્વાસ હતો. શું પોઈન્ટ લીધો આપણે? ઇટ્સ ઓકે, થોડીક ચર્ચા કોઈક વાર સ્લો થાય ને તો પણ ચિંતા ન કરવી, વિષય તો પૂરો થઈ જશે કાળક્રમે, વિષય પૂરો કરશો એની કોઈ ના નથી. આજે આપણે મહિમા તો કરી, આપણા સ્વભાવની, કેવળ જ્ઞાનની, મહાવીર ભગવાનની, 4થા કાળમાં ગયા, 5મા કાળનું સ્વરૂપ જોયું, બધું તો જોયું, કેટલું બધું તો આપણે આજે જોયું. આપણે જોયું કે આ પંચમ કાળમાં જે ચડતો કાળ છે 500 વર્ષનો, એમાં આપણે છે, અને છે ને આપણી સામે ઇતિહાસ, છે આપણી સામે ઇતિહાસ. તમે જોજો, મહાવીર ભગવાનથી લઈને હમણાં સુધીના જેટલા 500 ગયા, ઉપર નીચે ઉપર નીચે થયા, એમાં આખું ગ્રાફ ખબર પડી જશે આપણને, કારણ કે હજી 2500-2600 વર્ષ તો થયા છે. પોઈન્ટ પકડજો, સાર પકડજો. અંદરમાં પુણ્યના ઉદયમાં પ્રાપ્ત જે સહયોગ મળ્યા છે એની મહિમા લાવજો, સ્વભાવની મહિમા, અને અંદરમાં ગુણોથી ભરેલા એવા આત્માની મહિમા. કારણ કે ગુણોથી ભરેલો એવો દ્રવ્ય, એમાં હું એક દ્રવ્ય અને હું ગુણથી ભરેલો છું. જો 2-5 મિનિટ છે, 2-3 મિનિટ છે આપણી પાસે, તો આ થોડીક આપણે ચર્ચા કરી. હું દ્રવ્ય ગુણની ચર્ચા પાછી આવશે જ, પર્યાયમાં આપણે કરીશું. પર્યાય કોને કહેવાય છે? આપણે 2 ટોપિક લઈ લઈએ થોડા. પર્યાય કોને કહેવાય છે? પર્યાય કોને કહેવાય? બહુ જો એની પરિભાષા જોજો, અને આખો એંગલ હવે ચેન્જ થશે. પહેલા મને પરિભાષા કરી દેવાનો, નેક્સ્ટ ટાઈમ બ્યુટિફુલ દ્રષ્ટિકોણ સમજાવ્યો છે દ્રવ્યને જોવાનો, એ આપણે જોશું. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર નેક્સ્ટ ટાઈમનો, જયારે પણ આપણે મળશું ત્યારે. તો પર્યાય કોને કહેવાય છે? દ્રવ્યમાં રહેવા વાળા, દ્રવ્ય મે રહેને વાલે ગુણો કે, ના વી હેવ ટુ રિમેમ્બર ધીસ ડેફિનેશન, દ્રવ્ય મે રહેને વાલે ગુણો કે પ્રતિ સમય કે પરિણમન કો પર્યાય કહેતે હૈ. દ્રવ્ય મે રહેને વાલે ગુણો કે, દ્રવ્ય મે આવી ગયું, દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય મે રહેને વાલે ગુણો કે પ્રતિ સમય, પ્રતિ સમય, પ્રતિ સમય કે પરિણમન કો, બદલાવ કો, ચેન્જીસ કો, કાર્ય કો, અવસ્થા કો પર્યાય કહેતે હૈ. બ્યુટિફુલ ડેફિનેશન. નહીં મળે આવી પરિભાષાઓ તમને જિનાગમ સિવાય, આ સ્વરૂપ જ નહીં મળે ક્યાંય. જોયા હો ને આખી દુનિયામાં કોણ આ ચર્ચા કરી રહ્યું છે હમણાં? આ ટેકનોલોજીનો સદુપયોગ કોણ કરી રહ્યું છે? સદુપયોગ કે ટેકનોલોજી દ્વારા આપણે એમ લાગે છે કે આપણે ખરેખર એનો કેટલો સદુપયોગ કરી રહ્યા છે? દ્રવ્યમાં રહેવા વાળા ગુણોના પ્રતિ સમયના પરિણમનને પર્યાય કહેવાય છે. આ પર્યાયની પરિભાષા થઈ, બરાબર છે? બીજો પોઈન્ટ, પર્યાય સદૈવ एक एक समय वर्ती होती है, पर्यायनो काळ एक समयनो छे, पर्यायनो जीवन, पर्यायनो जीवन जे बदलाव थयो द्रव्यमां, जे द्रव्य बदल्यो, जे द्रव्य बहु बहु इम्पोर्टंट छे। नेक्स्ट टाइम आने खोलीस, नेक्स्ट टाइम खोलीस, थोड़ी हिंट आपू छू तमने के नेक्स्ट टाइम शू टॉपिक आवानो छे, वेरी ब्यूटिफुल टॉपिक। जे आखो द्रव्य बदल्यो, द्रव्य चेन्ज थयो, द्रव्य नु परिणमन थयु, ए परिणमन ने जे आपणे पर्याय कीधु, दैट परिणमन, दैट चेन्ज, दैट बदलाव इज ओनली फॉर दैट 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 बदलाव विच हैपेंड विल लास्ट ओनली फॉर वन समय। गजब, एक समय ए बदलाव लास्ट थवानो छे, जे बदलाव थयो एक समय में बदलाई जशे, बदलाव थयो एक समय में बदलाई जशे, बदलाव बदलाई जशे, बदलाव बदलाई जशे, जे बदलाव थयो बदलाई जशे, जे बदलाव थयो बदलाई जशे, एक समय थी वधारे बदलाव रहेवानो नथी, कारण के बदलाई जशे, पलटाई जशे, ए परिणमी जशे, चेन्ज थई जशे, ए एक समय थी वधारे टकवानो नथी। ब्यूटिफुल, द्रव्यमां जे पर्याय छे सदैव एक एक समय वर्ती होती है, अर्थात द्रव्य में प्रति समय नवीन नवीन कार्य होता है, द्रव्य नवीन नवीन कार्य रूप परिणमित होता है, नवीन कार्य एवरी समय, न्यू कार्य, न्यू कार्य, न्यू कार्य। नेक्स्ट टाइम आपने आने खोल सु, बदलते रहना उस कार्य का मूल स्वभाव है, पर्याय का मूल स्वभाव बदलते रहना है, द्रव्य का मूल स्वभाव, गुण का मूल स्वभाव नहीं बदलना है, द्रव्य गुण का स्वभाव नहीं बदलना है और पर्याय का स्वभाव बदलते रहना है। पर्याय बदले बिना नहीं रहेगी और द्रव्य गुण कभी बदलेंगे नहीं, द्रव्य गुण को कोई बदल नहीं सकता और पर्याय बदले बिना रह नहीं सकते। जिसे हम नित्य करना चाहते हैं, जिसे हम रोकना चाहते हैं, जिसे हम कायम रखना चाहते हैं, वो एक समय से ज्यादा रहने वाली नहीं है, वो अवस्था, वो बदलाव, वो चेंज एक समय से ज्यादा नहीं रहेगा। तो पर्यायनी परिभाषा जोई, पहला तो द्रव्य गुण की चर्चा करी, पर्यायनी परिभाषा जोई, एमा आपने जोयू के ए परिणमन प्रति समय बदलाय छे, एक समय वर्ती छे, अने ए बदलाव ए पर्याय नो मूल नेचर छे। द नेचर ऑफ द पर्याय इज टू चेंज, द नेचर ऑफ द द्रव्य एंड गुण इज टू नॉट चेंज। वी विल टेक मेनी एग्जाम्पल्स, वी विल रियली अंडरस्टैंड दिस पॉइंट, हाउ टू लुक टूवर्ड्स अ द्रव्य विच इज वेरी इम्पोर्टेंट टू अंडरस्टैंड। नेक्स्ट टाइम आपणे एनी चर्चा करशू। पर्याय नाम, पर्यायवाची नामो, डिफरेंट नेम, अवस्था कहो, पर्याय नु बीजू नाम अवस्था कहो, हालत, अवस्था, हालत, दशा, दशा, जो तारी दशा जो केवी थई गई, जो आ निगोतना जीवनी दशा, जो आ नरकना जीवनी दशा, एटले जो एनी पर्याय, जो एना भाव, जो एना परिणाम, जो एनु फळ, जो एनु वेदन, जो एनी आकुरता, दशा। तो शू कीधु, अवस्था, हालत, दशा, परिणाम, परिणमन, परिणति, परिणाम, परिणमन, परिणति, अवस्था, हालत, दशा, पर्याय, कार्य, जेवा कार्य करसे ने एवू भोगवशे, क्रिया, कार्य, क्रिया, घणा बधा नामो छे, नेक्स्ट टाइम आपणे लेशुं, हमणानो समय थई गयो। आजे आपणे महावीर भगवान ने याद कर्या, महावीर भगवान ना गुणगान गाया, मुनिराज महावीर ने याद कर्या, रुजुवालिका नदी गया, इस सरिताए मुनिराज साथे शू वातो करी अने शू विचार में पड़ी गए एनी आपणे थोड़ी कल्पना करी। केवल ज्ञान की प्राप्ति थई मुनिराज ने, समोसर की रचना थई, सभा भराई, ए आखी आपणे वात जोई, अने ओम ध्वनि द्वारा धर्म तीर्थ की स्थापना करी, अंतिम तीर्थंकर थईने भरत क्षेत्र ने शोभायमान कर्या, अने आपणे महावीर भगवान ना शासन काल में एकदम सुरक्षितपणे आपणे आत्म आराधना करी रह्या छे। આપણા બધાની આત્મારાધના વિશેષ વિશેષ રૂપે વધે, આવા બધા જે બહારની જે પણ પરિસ્થિતિઓ છે, જે ઉદય પ્રમાણ જે પણ બહારમાં થાય છે, એ ખરેખર બધું નિશ્ચિત છે, એમાં આપણે કાંઈ કરી નહીં શકીએ। આપણી આરાધના સાધનામાં આપણે ખૂબ આગળ વધીએ, સિદ્ધાંતોની આપણને દ્રઢતા થાય, ગુરુદેવશ્રીની મહિમા આવે, અને મહાવીર પ્રભુના માર્ગે ચાલીને જેમ એ સિદ્ધ થયા એમ આપણે પણ બધા ગુરુદેવજીની સાથે સોગાનીજીની સાથે સાથે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરીએ એવી મંગલ ભાવના સાથે હમણાંનો સ્વાધ્યાય પૂરો કરે. નિજ નિધિ નિજ મે બતાઈ અનંત ઉપકાર હે ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત બાર હે વંદના શત બાર હે. અનેકાન્મય નિત્ય બોધિની દ્વાદશાંગી જીનવાણી માતનો જય. અમ ભક્તોના અનંત ઉપકારી કહાન ગુરુ દેવનો જય. ધન્ય અવતાર પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જય. મહાવીર ભગવાનના કેવળ જ્ઞાન કલ્યાણક મહોત્સવનો જય. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જય. ન ધર્મનો જય. જય જિનેન્દ્ર બધાને.